એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આપણે જ્યારે પણ ગેલિલિયોનું નામ સાંભળીએ છીએ ત્યારે મગજમાં શું આવે? એક માણસ, એનું દૂરબીન અને પેલો ચર્ચ સાથેનો મોટો ઝઘડો.
હા બિલકુલ, એક શહીદ જેવી છવિ બની ગઈ છે એમની કે જે સત્ય માટે લડ્યા.
પણ શું આખી વાર્તા બસ આટલી જ છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે?
એ જ તો સૌથી મોટો સવાલ છે. અને આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ, સ્ટીલમેન ડ્રેકનું ગેલિલિયો, એ આપણને બતાવે છે કે ગેલિલિયોની અસલી વાર્તા એમના મુકદ્દમા કરતાં ઘણી ઘણી મોટી અને રસપ્રદ છે.
બરાબર. અને મને લાગે છે કે એમની પદ્ધતિ આજે બહુ જ જરૂરી છે. અત્યારે આપણી પાસે ચારે બાજુથી માહિતી આવે છે, શું સાચું શું ખોટું.
કોણા પર વિશ્વાસ કરવો?
હા, ત્યારે ગેલિલિયોએ જે રસ્તો બતાવ્યો હતો, પુરાવા, પ્રયોગ અને તર્કનો, એ કદાચ આજે આપણને સાચો રસ્તો બતાવી શકે. તો ચાલો આ જાણીતી વાર્તા પાછળની અજાણી વાતોને શોધીએ.
ચોક્કસ. પણ એ પહેલા લેખકને જાણવા બહુ જરૂરી છે. સ્ટીલમેન ડ્રેક,
હા, એ કોણ હતા?
જો, એ કોઈ સામાન્ય ઇતિહાસકાર નહોતા. એમને કદાચ 20મી સદીના ગેલિલિયો પરના સૌથી મોટા એક્સપર્ટ કહી શકાય. એમની ખાસ વાત એ હતી કે
શું
એમણે બીજા લોકોએ ગેલિલિયો વિશે શું લખ્યું છે એના પર બહુ આધાર ન રાખ્યો. મતલબ કે સેકન્ડ હેન્ડ માહિતી નહીં.
અચ્છા, તો પછી એમણે શું કર્યું?
એમણે દાયકાઓ કાઢી નાખ્યા. ગેલિલિયોની પોપાની હાથથી લખેલી નોટ્સ, એમના પત્રો, એમના પ્રયોગોના રફ ડ્રાફ્ટ્સ, એ બધું એમણે પોતે વાંચ્યું, ઇટાલિયનમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યું.
ઓ વાહ.
એટલે જ હું એમને એક વૈજ્ઞાનિક જાસૂસ કહું છું. એમણે સીધું ગેલિલિયોના મગજમાં શું ચાલી રહ્યું હતું, એમના વિચારો કેવી રીતે વિકસ્યા, એ બધું એમના પોતાના લખાણોમાંથી શોધી કાઢ્યું.
આ તો જબરદસ્ત કામ કહેવાય. એનો મતલબ કે ડ્રેક આપણને પેલી દંતકથાઓ વાળા ગેલિલિયો નહીં,
ના,
પણ એક અસલી કામ કરતા, ભૂલો કરતા અને શીખતા ગેલિલિયોનો પરિચય કરાવે છે.
એકદમ સાચી વાત. પેલી પ્રખ્યાત વાર્તા છે ને, પીઝાના ઢળતા ટાવર પરથી ગેલિલિયોએ બે અલગ અલગ વજનના ગોળા ફેંક્યા હતા.
હા, એ તો બધાએ સાંભળી છે.
ડ્રેક કહે છે કે આવો કોઈ મોટો જાહેર પ્રયોગ થયો હોય એનો કોઈ પાક્કો પુરાવો ગેલિલિયોની નોટ્સમાં છે જ નહીં. એનો મતલબ એ નથી કે એમણે પ્રયોગ નહોતા કર્યા, પણ એ બધા ખાનગીમાં બહુ જ સાવચેતીથી કરેલા પ્રયોગો હતા.
એટલે ડ્રેક આપણને શોમેન ગેલિલિયોથી હટાવીને એક સાચા વૈજ્ઞાનિક ગેલિલિયો સુધી લઈ જાય છે.
બસ, આ જ પોઈન્ટ છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? શું તે ફક્ત એક બાયોગ્રાફી છે?
ના, એનાથી કંઈક વિશેષ છે. આ પુસ્તક ગેલિલિયોના જીવનની ઘટનાઓ કરતા એમના વિચારો કેવી રીતે વિકસ્યા એની યાત્રા પર વધુ ફોકસ કરે છે. ડ્રેકનો મુખ્ય હેતુ ગેલિલિયોની છબીને ચર્ચ સાથે લડનાર શહીદમાંથી બદલીને આધુનિક વિજ્ઞાનના પિતા તરીકે સ્થાપિત કરવાનો છે.
ઓકે, મતલબ કે પુસ્તક એ સવાલ પૂછે છે કે દૂરબીન અને મુકદ્દમા સિવાય ગેલિલિયોએ માનવ વિચારને એવું તો શું આપ્યું જે આજે પણ ટકી રહ્યું છે?
અને જવાબ છે, વિચારવાની એક તદ્દન નવી પદ્ધતિ.
એક નવી પદ્ધતિ?
હા, પ્રશ્નો પૂછવાની એક નવી રીત. બીજા શબ્દોમાં કહીએ તો આધુનિક વિજ્ઞાન પોતે પુસ્તક આપણને એમના શરૂઆતના દિવસોથી લઈ જાય છે, જ્યારે તેઓ પ્રોફેસર હતા અને એરિસ્ટોટલના હજારો વર્ષ જૂના વિચારો પર શંકા કરવાનું શરૂ કરે છે. પછી આવે છે દૂરબીનનો સમય, અને છેલ્લે પુસ્તક આપણને એમની સૌથી મોટી સિદ્ધિ સુધી લઈ જાય છે, જે એમણે નજરકેદમાં લખી હતી, ટુ ન્યૂ સાયન્સ.
તમે જે રીતે વર્ણન કર્યું એના પરથી તો લાગે છે કે આપણે ગેલિલિયોને મોટાભાગે ખોટા કારણોસર યાદ રાખ્યા છે.
કદાચ
એમની અસલી ક્રાંતિ કોર્ટરૂમમાં નહીં, પણ એમના દિમાગ અને એમની પ્રયોગશાળામાં થઈ રહી હતી.
બસ, આ જ આ પુસ્તકનો સાર છે.
તમે કહ્યું કે ડ્રેકે ઘણી દંતકથાઓનું ખંડન કર્યું. મને એ જાણવામાં રસ છે કે ગેલિલિયોના શરૂઆતના દિવસો કેવા હતા. શું તેઓ હંમેશાથી આવા બળવાખોર હતા?
ના, એ જ તો રસપ્રદ વાત છે. ડ્રેક સ્પષ્ટ કરે છે કે શરૂઆતમાં ગેલિલિયો કોઈ બળવાખોર નહોતા. એ તો એક સ્થાપિત યુનિવર્સિટી સિસ્ટમમાં કામ કરતા પ્રોફેસર હતા, પણ એમની વિચારવાની રીત અલગ હતી.
કેવી રીતે?
જુઓ, એ સમયે વિજ્ઞાનનો મતલબ શું હતો, એરિસ્ટોટલ જેવા પ્રાચીન વિચારકોએ શું કહ્યું છે એ વાંચવું અને માની લેવું. વિજ્ઞાન પ્રયોગશાળામાં નહીં, પુસ્તકાલયમાં થતું હતું.
એટલે કે જો એરિસ્ટોટલે લખ્યું હોય કે ભારે વસ્તુઓ હલકી વસ્તુઓ કરતાં વધુ ઝડપથી નીચે પડે છે, તો બસ એ જ સત્ય માની લેવાનું, ભલે તમે રોજ કંઈક અલગ જોતા હો.
બરાબર. એરિસ્ટોટલનું ભૌતિકશાસ્ત્ર તર્ક પર આધારિત હતું, પ્રયોગ પર નહીં. અને ગેલિલિયોએ આ જ વાત પર પ્રહાર કર્યો. એમણે લોલક સાથે પ્રયોગો કર્યા, પડતી વસ્તુઓનો અભ્યાસ કર્યો, અને સૌથી અગત્યનું, એમણે વિચાર પ્રયોગો કર્યા.
વિચાર પ્રયોગો એટલે
એમણે કલ્પના કરી કે જો આપણે હવાનું ઘર્ષણ કાઢી નાખીએ તો શું થાય? તો એક પીંછું અને એક પથ્થર બંને એક સાથે જ નીચે પડશે. આ વિચાર જ એ સમય માટે ક્રાંતિકારી હતો.
એટલે એમની ક્રાંતિની શરૂઆત કોઈ મોટી જાહેરાતથી નહોતી થઈ, પણ નાના નાના પ્રયોગો અને આપણે કેવી રીતે જાણીએ છીએ કે આ સાચું છે એવા મૂળભૂત સવાલો પૂછવાથી થઈ.
એકદમ. અને પછી આવ્યો એ વળાંક જેણે બધું બદલી નાખ્યું. 1609
દૂરબીન.
હા, એમણે દૂરબીન વિશે સાંભળ્યું અને પોતાનું એક વધુ શક્તિશાળી વર્ઝન બનાવ્યું. અને જ્યારે એમણે એ દૂરબીન આકાશ તરફ ફેરવ્યું ત્યારે તેઓ ખાલી તારા નહોતા જોઈ રહ્યા.
એ શું જોઈ રહ્યા હતા?
એ 2000 વર્ષ જૂની માન્યતાઓના પાયા હલાવી રહ્યા હતા.
એવી તો કઈ શોધો હતી જેણે આટલો મોટો ભૂકંપ લાવી દીધો?
મુખ્ય 3 શોધો હતી. પહેલી, ચંદ્ર. સદીઓથી એવું મનાતું હતું કે સ્વર્ગમાં જે પણ છે, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, એ બધું એકદમ સંપૂર્ણ અને લીસ્સું છે. પણ ગેલિલિયોએ જોયું કે ચંદ્ર તો આપણી પૃથ્વી જેવો જ છે. એના પર ઊંચા પહાડો છે, ઊંડી ખીલોળ છે. આ સાંભળવામાં નાની વાત લાગે.
ના ના, આ તો બહુ મોટી વાત કહેવાય. એનો મતલબ કે સંપૂર્ણ સ્વર્ગ અને અપૂર્ણ પૃથ્વી વચ્ચેનો ભેદ જ ખતમ થઈ ગયો. બ્રહ્માંડના નિયમો બધે એક જ છે.
બરાબર. બીજી શોધ હતી ગુરુના ચંદ્ર. એમણે જોયું કે ગુરુગ્રહની આસપાસ 4 નાના પિંડો નિયમિતપણે ફરી રહ્યા છે. આ તો કોપરનિક્સના સૂર્ય કેન્દ્રિત મોડેલ માટે એક જોરદાર પુરાવો હતો.
કેવી રીતે?
કારણ કે એણે સાબિત કર્યું કે બ્રહ્માંડમાં બધી જ વસ્તુઓ પૃથ્વીની આસપાસ નથી ફરતી, ગતિના બીજા કેન્દ્રો પણ છે. અને ત્રીજું, એમણે જોયું કે આપણી આકાશગંગા, મિલ્કી વે, એ કોઈ વાદળ નથી.
તો શું છે?
એ તો લાખો કરોડો તારાઓનો સમૂહ છે. બ્રહ્માંડ આપણે વિચારતા હતા એના કરતાં ઘણું ઘણું મોટું હતું.
સમજી ગઈ. અને આ શોધો પછી જ એમનો ચર્ચ સાથેનો સંઘર્ષ શરૂ થયો હશે, કારણ કે આ બધી વાતો એ બાઇબલના પરંપરાગત અર્થઘટનથી અલગ હતી.
હા, હવે તેઓ ખાલી એક પ્રોફેસર નહોતા રહ્યા, એક સેલિબ્રિટી બની ગયા હતા. એમણે કોપરનિકસના સિદ્ધાંતનો ખુલ્લેઆમ બચાવ કરવાનું શરૂ કર્યું. એમણે રોમ જઈને ચર્ચના અધિકારીઓને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો.
અને ત્યાં જ એમણે પેલી પ્રખ્યાત વાત કહી હતી, બરાબર, કે બાઇબલ આપણને સ્વર્ગમાં કેવી રીતે જવું તે શીખવે છે, સ્વર્ગ કેવી રીતે ચાલે છે તે નહીં.
બરાબર. એમનો તર્ક બહુ સ્પષ્ટ હતો. બાઇબલ ધર્મ અને નૈતિકતા માટે છે, ખગોળશાસ્ત્ર માટે નહીં. વિજ્ઞાન અને ધર્મના ક્ષેત્રો અલગ છે. પણ એ સમયના અધિકારીઓ માટે આ વાત સ્વીકારવી મુશ્કેલ હતી, અને 1616માં એમને ઔપચારિક રીતે ચેતવણી આપવામાં આવી.
અને પછી એમણે પેલું ડાયલોગ પુસ્તક લખ્યું જેણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું.
હા, 1632માં ડાયલોગ કન્સર્નિંગ ધ 2 ચીફ વર્લ્ડ સિસ્ટમ્સ. આ પુસ્તક ખરેખર એક માસ્ટરપીસ છે. એમાં 3 પાત્રો વચ્ચે વાતચીત છે. સેલ્વિયાતી, જે ગેલિલિયોના વિચારો રજૂ કરે છે. સાગ્રેદો, જે એક તટસ્થ મિત્ર છે. અને સિમ્પ્લિસિયો જૂના પૃથ્વી કેન્દ્રિત બ્રહ્માંડનો બચાવ કરે છે.
અને સિમ્પ્લિસિયોનું પાત્ર જ વિવાદનું કારણ બન્યું, કારણ કે એનું નામ સિમ્પલટન કે મૂર્ખ જેવું લાગે છે.
બરાબર. અને સૌથી મોટી સમસ્યા એ થઈ કે સિમ્પ્લિસિયોના મોઢામાં મુકાયેલી કેટલીક દલીલો પોપ અર્બન 8માની પોતાની હતી, જે એક સમયે ગેલિલિયોનો મિત્ર હતા.
ઓ, એટલે પોપને લાગ્યું કે ગેલિલિયો એમની મજાક ઉડાવી રહ્યા છે.
હા, એને અંગત અપમાન તરીકે લેવામાં આવ્યું. એટલે કે ગેલિલિયોના પતનમાં વૈજ્ઞાનિક મતભેદ જેટલી જ ભૂમિકા રાજકારણ અને અહંકારના ટકરાવે પણ ભજવી.
આ પછી તો એમના પર મુકદ્દમો ચાલ્યો અને નજરકેદની સજા થઈ. મોટાભાગના લોકો માટે ગેલિલિયોની વાર્તા અહીં પૂરી થઈ જાય છે, પણ ડ્રેક કહે છે કે અસલી વાર્તા તો હવે શરૂ થાય છે.
એકદમ સાચું. નજરકેદમાં વૃદ્ધ, લગભગ અંધ અને દુનિયાથી અલગ પડી ગયેલા ગેલિલિયોએ એમનું સૌથી મહાન કામ કર્યું. એમણે 2 ન્યૂ સાયન્સ નામનું પુસ્તક લખાવ્યું, જે ગુપ્ત રીતે ઇટાલીની બહાર પ્રકાશિત થયું.
વિચારો તો ખરા જે માણસને જાહેરમાં બોલતા અટકાવી દેવાયો, એમણે શાંતિથી બેસીને એક એવું કામ કર્યું જેણે દુનિયાને હંમેશા માટે બદલી નાખી. એવું તો શું હતું એ પુસ્તકમાં?
એમાં ગતિના નિયમો હતા. પહેલીવાર એમણે ગણિતનો ઉપયોગ કરીને સમજાવ્યું કે પડતી વસ્તુઓની ગતિ કેવી રીતે વધે છે. કાપેલું અંતર સમયના વર્ગના પ્રમાણમાં હોય છે,
એટલે કે ડી પ્રોપોર્શનલ ટી સ્ક્વેર.
હા, એમણે સાબિત કર્યું કે હવામાં ફેંકેલી કોઈ પણ વસ્તુ, જેમ કે તોપનો ગોળો, એ એક પર્વલયાકારમાં ગતિ કરે છે. અને સૌથી ક્રાંતિકારી વિચાર હતો જડત્વનો સિદ્ધાંત.
જડત્વ એટલે કે કોઈ વસ્તુ ગતિમાં હોય તો તે ગતિમાં જ રહે છે જ્યાં સુધી તેને રોકવામાં ન આવે.
બરાબર. એ સમય સુધી લોકો માનતા હતા કે કોઈ વસ્તુને ગતિમાં રાખવા માટે તેને સતત ધક્કો મારવો પડે છે. ગેલિલિયોએ કહ્યું, ના, વસ્તુની કુદરતી અવસ્થા ગતિમાં રહેવાની પણ હોઈ શકે છે. આ એક નાનકડો લાગતો વિચાર હતો, પણ તેણે ભૌતિકશાસ્ત્રની આખી વિચારધારા બદલી નાખી.
અને આ જ વિચાર પછી ન્યૂટનના નિયમોનો આધાર બન્યો.
એકદમ. એટલે જ ડ્રેક કહે છે કે ટુ ન્યૂ સાયન્સ એ ગેલિલિયોનો સાચો વારસો છે.
કે આ આખી ચર્ચા પછી મને જે વાત સૌથી સ્પષ્ટ થઈ છે તે એ છે કે સત્તા કરતા પુરાવાને વધુ મહત્ત્વ આપવું. જ્યારે એમના દૂરબીને ચંદ્ર પર પર્વતો બતાવ્યા, ત્યારે એમના સાથી પ્રોફેસરોએ દૂરબીનમાં જોવાની જ ના પાડી દીધી.
હા, કારણ કે સત્ય એમની માન્યતાઓને તોડી રહ્યું હતું.
ગેલિલિયોનો આગ્રહ હતો કે આપણે જે જોઈએ છીએ અને માપીએ છીએ એના પર વિશ્વાસ કરવો જોઈએ. આજે પણ જ્યાં પરંપરા અને સત્તાને આટલું માન અપાય છે, ત્યાં પુરાવા આધારિત દૃષ્ટિકોણ અપનાવવાનો આ વિચાર કેટલો સુસંગત છે.
અને મારા માટે જે મુખ્ય સંદેશ છે તે એ કે ગેલિલિયો માનતા હતા કે પ્રકૃતિનું પુસ્તક ગણિતની ભાષામાં લખાયેલું છે. તેમણે ભૌતિકશાસ્ત્રને વર્ણનમાંથી સમીકરણોમાં ફેરવ્યું. આ એક બહુ મોટો વૈચારિક બદલાવ હતો.
સાચી વાત.
અને છેલ્લે ડ્રેક એ પણ સ્પષ્ટ કરે છે કે આ વિજ્ઞાન વિરુદ્ધ ધર્મનો સીધો સાધો સંઘર્ષ નહોતો. એમાં યુનિવર્સિટીના પ્રોફેસરોની અંદરોઅંદરની દુશ્મનાવટ, રાજકારણ, ગેલિલિયોનો પોતાનો થોડો ઘમંડી સ્વભાવ
અને પોપની પ્રતિષ્ઠા,
હા, આ બધા પરિબળો સામેલ હતા. વાસ્તવિકતા ક્યારેય બ્લેક એન્ડ વ્હાઈટ નથી હોતી.
ગેલિલિયોના કેટલાક વિચારો આજે પણ ખૂબ પ્રેરણાદાયક છે, જેમ કે એમનો પેલો પ્રખ્યાત વિચાર પ્રયોગ, જો તમે એક ચાલતા વાહણના માસ્ટ પરથી એક પથ્થર નીચે પાડો તો તે ક્યાં પડશે.
સામાન્ય રીતે લોકો એવું જ વિચારે કે વહાણ તો આગળ જતું રહ્યું હશે, એટલે પથ્થર પાછળ ક્યાંક પડશે.
પણ ગેલિલિયોએ તર્ક આપ્યો કે પથ્થર સીધો માસના પાયામાં જ પડશે. કેમ? કારણ કે જ્યારે પથ્થર તમારા હાથમાં હતો ત્યારે તે પણ વહાણની સાથે જ એ જ ગતિથી આગળ વધી રહ્યો હતો.
વાહ, આ એક સાદો તર્ક જડત્વ અને ગતિની સાપેક્ષતા સમજાવવા માટે કેટલો શક્તિશાળી છે.
અને આનાથી એમણે પેલી દલીલને તોડી પાડી કે જો પૃથ્વી ફરતી હોત તો આપણે બધા હવામાં ઉડી ગયા હોત.
એમની વિચારવાની પદ્ધતિમાંથી આપણે આજે પણ ઘણું શીખી શકીએ છીએ. પહેલું છે ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ,
એટલે કે કોઈ પણ સમસ્યાના મૂળ સુધી જવું.
હા, આપણે આ વાત શા માટે માનીએ છીએ એવો સવાલ પૂછવો, કોઈ પણ વાતને એમ જ સ્વીકારી ન લેવી.
બીજું, સત્તાને અભિપ્રાયથી નહીં પુરાવા સાથે પડકારો. ગેલિલિયોના અવલોકનો શક્તિશાળી હતા કારણ કે તે તથ્યો હતા જેને કોઈ નકારી ન શકે. આજે પણ ઓફિસની મીટિંગ હોય કે કોઈ સામાજિક ચર્ચા, ડેટા આધારિત દલીલ હંમેશા વધુ અસરકારક હોય છે.
અને ત્રીજું, અને કદાચ સૌથી મહત્વનું, સ્થિતિસ્થાપકતા. વિચારો, ગેલિલિયોએ એમનું સૌથી ક્રાંતિકારી કામ ક્યારે કર્યું? જ્યારે તેઓ ઘર કેદ હતા, દુનિયા એમને ભૂલી ગઈ હતી અને એમની આંખોની રોશની જતી રહી હતી. આ શીખવે છે કે નિષ્ફળતા અને અપમાન કામ ચલાવ હોય છે, પણ જ્ઞાનમાં કરેલું મૂળભૂત યોગદાન કાયમી હોય છે. એમનો વારસો એમના મુકદમા કરતાં ઘણો મોટો છે.
તો અંતે મારા માટે આ પુસ્તકમાંથી શીખ એ છે કે ગેલિલિયોની સાચી ઓળખ આધુનિક પ્રાયોગિક વિજ્ઞાનના પિતા તરીકેની છે. તેમણે માત્ર નવા જવાબો જ ન આપ્યા, તેમણે પ્રશ્નો પૂછવાની એક નવી અને વધુ સારી રીત બનાવી. તેમણે આપણને વિશ્વને જોવા માટે એક નવો ચશ્મો આપ્યો, પ્રયોગ અને ગણિતનો ચશ્મો.
અને મારા માટે આ પુસ્તક એ સ્પષ્ટ કરે છે કે વૈજ્ઞાનિક ક્રાંતિ એ માત્ર નવી શોધોનો સરવાળો નહોતો, એ તો વિશ્વને જોવાની દ્રષ્ટિમાં એક મૂળભૂત પરિવર્તન હતું. પ્રાચીન ગ્રંથો અને અટકળોની દુનિયામાંથી નીકળીને પ્રયોગ અને પુરાવાની દુનિયા તરફની સફર, અને ગેલિલિયો તે સફરના પ્રણેતા હતા.
આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ છીએ. આપણે આપણા પોતાના જીવનમાં અને સમાજમાં કઈ એરિસ્ટોટોલિયન માન્યતાઓને ફક્ત એટલા માટે સ્વીકારી રહ્યા છીએ કારણ કે તે હંમેશાથી ચાલતી આવી છે, અને તે માન્યતાઓને પડકારવા માટે ગેલિલિયો જેવા કયા દૂરબીન અથવા પ્રયોગની જરૂર છે? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.